એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે આજના આપણા વિચાર મંથનમાં. આજે આપણે એમ કહીએ કે ફ્રેન્ચ ફિલોસોફીના એક એવા શિખરને સ્પર્શવાનો પ્રયાસ કરીશું જેણે 20મી સદીના ચિંતનને ખરેખર હચમચાવી નાખ્યું હતું. હું વાત કરી રહી છું જીન પોલ સાર્ત્રના ક્લાસિક પુસ્તક બીઈંગ એન્ડ નથિંગનેસની, ગુજરાતીમાં કહીએ તો અસ્તિત્વ અને શૂન્યતા. હવે નામ સાંભળીને કદાચ થોડું ભારેખમ લાગે નહીં, પણ વિશ્વાસ રાખો આજના આપણા રોજિંદા જીવનના જે મૂળભૂત સવાલો છે ને એની સાથે આનો સીધો સંબંધ છે.
તમે એકદમ બરાબર કહ્યું. આપણે સતત એટલે પસંદગીઓ કરતા રહીએ છે, નિર્ણયો લઈએ છે, આપણી પોતાની ઓળખ વિશે વિચારતા હોઈએ છે.
હા બરાબર, પણ આ બધા પાછળ આપણી સ્વતંત્રતા કેટલી, જવાબદારી કેટલી? આ પુસ્તક લખાયું તો છેક 1943માં, પણ આજે પણ એ એટલું જ પ્રસ્તુત કેમ લાગે છે?
કદાચ એટલે કે માણસ હોવાના જે મૂળભૂત સંઘર્ષો છે એ ખાસ બદલાયા નથી. આ પુસ્તક માત્ર કોઈ શૈક્ષણિક ગ્રંથ નથી, પણ એમ સમજો કે માનવ ચેતનાના ઊંડાણમાં એક સફર છે. સાર્ત્ર આપણને એક અરીસો ધરે છે, આપણી સ્વતંત્રતાનો, આપણી જવાબદારીનો, અને હા, ઘણીવાર આપણી જાતને છેતરવાની જે વૃત્તિ હોય છે ને એનો પણ.
અચ્છા,
એનો પ્રભાવ ફિલોસોફીથી લઈને મનોવિજ્ઞાન અને સાહિત્ય સુધી બધે ફેલાયેલો છે, કારણ કે તે માનવ અસ્તિત્વના હાડને સ્પર્શે છે.
તો ચાલો પહેલા એ જાણીએ કે આ મહાન વિચારક જીન પોલ સાર્ત્રા 1905 થી 1980 હતા કોણ? ફ્રાન્સના એક ખૂબ જ અગ્રણી દાર્શનિક, પણ સાથે સાથે એક સફળ નવલકથાકાર પણ હતા, નાટ્યકાર હતા અને રાજકીય રીતે પણ ઘણા સક્રિય રહ્યા. અસ્તિત્વવાદ એટલે કે એક્ઝિસ્ટેન્શિયલિઝમ ના મુખ્ય પ્રણેતા તરીકે એમની ઓળખ છે. અને હા, એમના જીવન અને વિચાર પર સિમોન ધ બોવવારનો પણ ઘણો પ્રભાવ રહ્યો, જે પોતે પણ એક મહાન નારીવાદી વિચારક હતા. એમનો સંબંધ પણ એમ કહીએ કે બૌદ્ધિક જગતમાં હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે.
અને સાર્ત્રની વિચારધારાની એક ખાસિયત એ છે કે એમણે જર્મનીમાં અભ્યાસ કર્યો હતો. કોની પાસે? તો ફિનોમેનોલોજીના જે પ્રખર હિમાયતીઓ હતા, એડમંડ હસલ અને માર્ટિન હાઇડેગર. આનાથી એમના ચેતના અને જગતને સમજવાના દૃષ્ટિકોણનો પાયો નંખાયો. પણ એ માત્ર સિદ્ધાંતોમાં રાચનારા ફિલોસોફર નહોતા.
હા, એ સાચું.
એમની નવલકથા જે નોઝિયા કે વાર્તા સંગ્રહ ધ વોલ, એ જુઓ, એમાં અસ્તિત્વની ચિંતા, પેલી ઉપકામણ અને પસંદગીનું જે દબાણ હોય ને એને પાત્રો દ્વારા જીવંત કર્યું છે. અને કદાચ સૌથી મહત્વનો અનુભવ, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન સૈન્ય દ્વારા યુદ્ધ કેદી તરીકે પકડાયા એ.
ઓહ,
એ કેદના અનુભવે સ્વતંત્રતા શું છે, એની સાચી કિંમત શું છે, એ સાર્ત્રને હાડોહાડ સમજાવી દીધું. એટલે જ એમના લખાણોમાં અને ખાસ કરીને બીઈંગ એન્ડ નથિંગનેસમાં તમને એક તરફ ગહન સિદ્ધાંતિક ચર્ચા મળશે.
ચાલો હવે પુસ્તકના હાર્દ પર આવીએ. સાર્ત્રનો સૌથી ક્રાંતિકારી અને પ્રખ્યાત વિચાર છે, અસ્તિત્વ સાર પહેલા આવે છે, એક્ઝિસ્ટન્સ પ્રિસીડ્સ એસેન્સ. આ સાંભળીને થોડું ગૂંચવાડા ભર્યું લાગે નહીં?
હા, પહેલીવાર સાંભળીએ તો લાગે.
પણ ચાલો એક સાવ સાદા ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઈ કારીગર છરી બનાવે છે, તો પહેલાં એના મનમાં છરીનો એક આઈડિયા હોય, એનો સાર, એટલે કે એનું કાર્ય શું, એની ડિઝાઇન કેવી હશે વગેરે.
બરાબર.
પછી એ આઈડિયા મુજબ છરી બનાવે છે, એટલે કે એનું અસ્તિત્વ થયું. અહીં શું થયું? સાર પહેલા આવ્યો, અસ્તિત્વ પછી. પણ સાર્ત્ર કહે છે માણસ માટે આનાથી એમ કહીએ કે ઉલટું છે. માણસ પહેલા જન્મે છે, આ દુનિયામાં એનું અસ્તિત્વ શરૂ થાય છે, પછી તે જીવે છે, પસંદગીઓ કરે છે, કાર્યો કરે છે, અને એના દ્વારા તે પોતાનો સાર, એટલે કે પોતાની ઓળખ, પોતાનો હેતુ, પોતાના મૂલ્યો, એ પોતે ઘડે છે.
હા, કોઈ ભગવાને કે કુદરતે આપણો સાર પહેલેથી નક્કી નથી કરી રાખ્યો. એમનું કહેવું એમ છે, આપણે કોણ છીએ તે આપણે નક્કી કરીએ છીએ.
આ વિચાર ખરેખર કેટલો પાવરફુલ છે.
ખરેખર આ તો આપણા હોવાપણાની આખી વ્યાખ્યા જ બદલી નાખે છે. અને આ જ પુસ્તકનો મૂળ પ્રશ્ન છે, એક સભાન વિચારતા માણસ તરીકે આપણું અસ્તિત્વ કેવું છે. આ સમજાવવા સાર્ત્ર મુખ્યત્વે બે પ્રકારના અસ્તિત્વની વાત કરે છે. પહેલું છે સ્વયં માં અસ્તિત્વ, બીંગ ઇન ઇટસેલ્ફ, એટલે કે લેટ્ર ઓન સ્વા, આ એવી વસ્તુઓનું અસ્તિત્વ છે જેવી છે તેવી જ છે, નક્કર સ્થિર, જેમ કે પથ્થર, ટેબલ, ખુરશી.
અચ્છા,
એમાં કોઈ ચેતના નથી, કોઈ સ્વજાગૃતિ નથી. એમનો સાર નિશ્ચિત છે, પથ્થર બસ પથ્થર જ છે, તે બીજું કંઈ બની શકતો નથી, એની કોઈ શક્યતા નથી. જ્યારે બીજું અને આપણા માટે સૌથી મહત્વનું છે સ્વયં માટે અસ્તિત્વ, બીંગ ફોર ઇટસેલ્ફ, લેત્ર પૂર સ્વા, આ છે માનવ ચેતના. સાર્ત્ર કહે છે કે ચેતના કોઈ વસ્તુ જેવી નથી, એ તો એક શૂન્યતા છે, નથિંગનેસ, એક ખાલીપો. કઈ રીતે? કારણ કે ચેતના હંમેશા વર્તમાનથી આગળ જુએ છે, ભવિષ્ય તરફ, શક્યતાઓ તરફ. તે જે છે તેનાથી આગળ વધીને કંઈક બીજું બનવાની ક્ષમતા ધરાવે છે. આ જે નથી, ઇઝ નોટ, અને જે બની શકે છે, કેન બી, તેની વચ્ચેનો જે અવકાશ છે ને, તે જ શૂન્યતા છે.
અને આ જ શૂન્યતા, આ જ ખાલીપો આપણી નિરપેક્ષ સ્વતંત્રતાનો સ્ત્રોત છે. એમ?
હા, બરાબર. કારણ કે આપણે કોઈ નિશ્ચિત વસ્તુ નથી, એટલે જ આપણે કંઈ પણ બનવા માટે સ્વતંત્ર છીએ.
પણ આ સ્વતંત્રતા કોઈ ભેટ નથી, સાર્ત્રના મતે તો એક સજા જેવી છે. એમનું પ્રખ્યાત વાક્ય છે, માણસ મુક્ત થવા માટે નિંદા પામેલો છે. મેન ઇઝ કન્ડેમ્ડ ટુ બી ફ્રી. બાપ રે, નિંદા પામેલો.
હા, કન્ડેમ્ડ.
સ્વતંત્રતા તો સારી ગણાય, પણ સાર્ત્ર એને બોજ કેમ ગણે છે?
કારણ કે આ નિરપેક્ષ સ્વતંત્રતા સાથે આવે છે નિરપેક્ષ જવાબદારી. આપણી દરેક પસંદગી, દરેક કાર્ય માટે માત્ર અને માત્ર આપણે જવાબદાર છીએ. કોઈ બહાના ચાલે નહીં.
એમનું કહેવું છે,
કોઈ જ બહાના નહીં.
અને આ જવાબદારીનો ભાર એટલો તીવ્ર હોય છે કે તે આપણને ભયંકર ચિંતા, એંગ્વિશ તરફ ધકેલે છે. અને આ ચિંતાથી બચવા માટે જ પેલી ખરાબ વિશ્વાસની વાત આવે છે.
બરાબર. ખરાબ વિશ્વાસ એટલે બેડ ફેથ, મોવેસ ફુઆ, મૂળભૂત રીતે આત્મછેતરપિંડી. આપણે એવો ઢોંગ કરીએ છીએ કે જાણે આપણે સ્વતંત્ર નથી, આપણી પાસે કોઈ વિકલ્પ જ નહોતો, આપણે તો સંજોગોના શિકાર છીએ.
અથવા આપણી ભૂમિકા, જેમ કે હું તો શિક્ષક છું, હું તો પત્ની છું, એ જ આપણું સર્વસ્વ છે.
હા, એમ માની લઈએ છીએ. આમ કરીને આપણે જવાબદારીથી છટકવાનો પ્રયાસ કરીએ છીએ. અને પુસ્તક એ પણ ઊંડાણપૂર્વક ચર્ચે છે કે અન્ય લોકો, ધી અધર, એમની હાજરી અને એમની નજર આપણી સ્વ ઓળખ અને સ્વતંત્રતા પર કેવી ઘેરી અસર પાડે છે.
ચાલો હવે પુસ્તકના કેટલાક મુખ્ય વિભાગોમાં થોડું વધુ ઊંડા ઉતરીએ. જેમ કે ભાગ એક, શૂન્યતાની સમસ્યા, ધ પ્રોબ્લેમ ઓફ નથિંગનેસ. સાર્ત્ર અહીં પૂછે છે કે આ શૂન્યતા દુનિયામાં ક્યાંથી આવે છે? પથ્થરમાં તો નથી?
ના, નથી.
તે કહે છે તે માનવ ચેતના દ્વારા આવે છે. એમણે પિયર નામના મિત્રનું ઉદાહરણ આપ્યું છે. ધારો કે હું પિયરને મળવા એક કેફેમાં જાઉં છું. હું આમ તેમ નજર કરું છું અને મને પિયર દેખાતો નથી. હું વિચારું છું, પિયર અહીં નથી. સાર્ત્ર કહે છે કે આ ફક્ત એક હકીકતનું નિવેદન નથી, મારી ચેતનાએ આખા કેફેના દ્રશ્ય પર એક નકાર લાદ્યો છે. નિગેશન, પિયરનો અભાવ. આ નકારવાની, પ્રશ્ન કરવાની, ના પાડવાની, અભાવ જોવાની શક્તિ, આ જ ચેતનાની શૂન્યતા દાખલ કરવાની ક્ષમતા છે, જે નિર્જીવ વસ્તુઓમાં નથી.
બરાબર. અને ભાગ બે, સ્વયં માટે અસ્તિત્વમાં, એટલે કે બીંગ ફોર ઇટસેલ્ફ, સાર્ત્ર આ ચેતનાનું વધુ ઝીણવટભર્યું વિશ્લેષણ કરે છે. ચેતના હંમેશા કોઈ વસ્તુ વિશે હોય છે, કોન્શિયસનેસ ઓફ સમથિંગ, પણ તે સાથે સાથે પોતાની જાત પ્રત્યે પણ સભાન હોય છે. તે ક્યારે સંપૂર્ણ નથી, તે હંમેશા એક અભાવ, એક લેક અનુભવે છે, કંઈક બનવા, કંઈક મેળવવા માટે તલસે છે. અને અહીં જ પેલી ખરાબ વિશ્વાસની વાત ફરી આવે છે, મોવેસ ફોઆ.
હા, પેલી આત્મછેતરપિંડી.
હા, આપણે જોયું તેમ તે સ્વતંત્રતાના ભારણથી બચવા માટે છે. આપણે આપણી જાતને એક વસ્તુ તરીકે, એક નિશ્ચિત ભૂમિકા તરીકે જોવા લાગીએ છીએ, જેથી પસંદગીની જવાબદારીમાંથી છટકી શકાય.
સાર્ત્રના આના માટેના બે ઉદાહરણો તો ખૂબ જ પ્રખ્યાત થયા છે અને ખરાબ વિશ્વાસ સમજવા માટે ખરેખર અદ્ભુત છે. પહેલું છે કેફેના વેટરનું.
હા, ક્લાસિક.
સાર્ત્ર નોંધે છે કે આ વેટરની દરેક હિલચાલ, ટ્રે પકડવાની રીત, ચાલવાની છટા એ થોડી અતિશયોક્તિ ભરી, જાણે નાટકીય લાગે છે, જાણે તે એક આદર્શ વેટરનો અભિનય કરી રહ્યો હોય. તે પોતાની જાતને, તેની ક્ષણે ક્ષણે બદલાતી ચેતના અને સ્વતંત્રતાને વેટર નામના એક સખત નિશ્ચિત ખોખામાં બંધ બેસાડવાનો પ્રયત્ન કરી રહ્યો છે. હું તો બસ વેટર છું, આ વિચારીને તે પોતાની અન્ય શક્યતાઓ અને તેની સાથે આવતી જવાબદારીને જાણે નકારી રહ્યો છે. અને બીજું ઉદાહરણ પણ એટલું જ ધારદાર છે. પ્રથમ ડેટ પર ગયેલી સ્ત્રીનું. તેનો સાથી વાત કરતા કરતા તેનો હાથ પકડે છે.
હા,
તે ક્ષણે સાર્ત્ર કહે છે, સ્ત્રી મૂંઝવણમાં મુકાય છે. તે આ સ્પર્શને સ્વીકારવા માંગતી નથી, કદાચ કારણ કે તે હજી સંબંધમાં આગળ વધવા તૈયાર નથી, પણ નકારવા પણ માંગતી નથી, કદાચ કારણ કે તે સાથીને નારાજ કરવા નથી માંગતી. એટલે તે શું કરે છે? તે પોતાના હાથને જાણે એક નિર્જીવ વસ્તુ હોય તેમ રહેવા દે છે, જાણે તે પોતે ત્યાં હાજર જ નથી. એ પોતાના મન અને શરીરને અલગ પાડી દે છે. મારો હાથ અહીં છે પણ હું અહીં નથી. આ રીતે તે પસંદગી કરવાની તાત્કાલિક જવાબદારીમાંથી છટકાવવાનો પ્રયાસ કરે છે. આ બંને ઉદાહરણો બતાવે છે કે આપણે કેવી સૂક્ષ્મ રીતે આપણી સ્વતંત્રતાથી ભાગીએ છીએ.
ખરેખર ખૂબ જ સૂક્ષ્મ નિરીક્ષણ છે. હવે ભાગ 3, અન્ય માટે અસ્તિત્વ, બીઈંગ ફોર અધર્સ. આ કદાચ સાર્ત્રના દર્શનનો સૌથી જાણીતો અને ક્યારેક થોડો વિવાદાસ્પદ હિસ્સો ગણાય છે. અહીં કેન્દ્રમાં છે નજરનો ખ્યાલ, ધ લુક, લરેગાર,
નજર.
હા, સાર્ત્ર કહે છે, જ્યારે હું એકલો હોઉં છું ત્યારે મારી દુનિયા મારા માટે હોય છે. હું તેનું કેન્દ્ર હોઉં છું, હું કરતા હોઉં છું, સબ્જેક્ટ. પણ જે ક્ષણે મને ખ્યાલ આવે છે કે કોઈ બીજું મને જોઈ રહ્યું છે, ત્યારે બધું પલટાઈ જાય છે.
કઈ રીતે?
હું એમની દુનિયાનો એક પદાર્થ, ઓબ્જેક્ટ બની જાઉં છું. મારી સ્વતંત્રતા, મારી શક્યતાઓ જાણે થીજી જાય છે એમની નજર હેઠળ. મને શરમ, ગર્વ કે ભય જેવી લાગણીઓ થાય છે, જે બધી બીજાની હાજરી પર આધારિત છે.
આ સમજાવવા માટે સાર્ત્રનું પેલું કાણામાંથી ડોક્યું કરતો માણસનું ઉદાહરણ જબરદસ્ત છે. કલ્પના કરો કે કોઈ માણસ ઈર્ષ્યાથી કે જિજ્ઞાસાથી બારણાના કાણામાંથી રૂમમાં ડોક્યું કરી રહ્યો છે.
તે ક્ષણે તે પોતાની ક્રિયામાં સંપૂર્ણપણે ડૂબેલો છે, તે કરતા છે. પણ અચાનક તેને પાછળ કોઈના પગલાંનો અવાજ સંભળાય છે. તેને ખ્યાલ આવે છે કે કોઈકે તેને આ શરમજનક કૃત્ય કરતા જોઈ લીધો છે.
બાપરે!
તરત જ તે જે કરતા હતો તે મટીને પકડાઈ ગયેલો ચોર, અશ્લીલ તમાશબીન બની જાય છે. બીજાની નજરમાં એક વસ્તુ, તેની આખી દુનિયા બદલાઈ જાય છે.
બરાબર.
અને સાર્ત્ર માને છે કે આ જ અનુભવ, બીજાની નજર દ્વારા વસ્તુ બની જવાનો ભય, માનવ સંબંધોમાં મૂળભૂત સંઘર્ષ પેદા કરે છે. આપણે સતત બીજાની સ્વતંત્રતા પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરીએ છીએ.
એટલે કે
એમને આપણી નજરમાં વસ્તુ બનાવવા માંગીએ છીએ જેથી આપણે કરતા રહી શકીએ. પ્રેમ, વાસના, નફરત, ઈર્ષ્યા, આ બધી લાગણીઓ અને સંબંધોમાં ક્યાંકને ક્યાંક આ સંઘર્ષ રહેલો છે. સાર્ત્ર તો પ્રેમ, સેડિઝમ, મેસોકિઝમ વગેરેને આ સંઘર્ષ ઉકેલવાના નિષ્ફળ રસ્તાઓ તરીકે પણ વર્ણવે છે. આ થોડું નિરાશાવાદી લાગે કદાચ.
હા, થોડું તો લાગે છે.
પણ તે આપણને સંબંધોની જટિલતા સમજવા ચોક્કસ પ્રેરે છે. અને અંતે ભાગ 4, ધારણ કરવું, કરવું અને હોવું, હેવિંગ, ડુઈંગ એન્ડ બીઈંગમાં સાર્ત્રા આ બધા વિચારોને એક સાથે લાવે છે. તે મૂળભૂત પ્રોજેક્ટની વાત કરે છે, ફંડામેન્ટલ પ્રોજેક્ટ.
મૂળભૂત પ્રોજેક્ટ એ શું છે?
કોઈનો સત્તા, કોઈનો પ્રેમ. અહીં સાર્ત્રા એ પણ સ્પષ્ટ કરે છે કે આપણી સ્વતંત્રતા કઈ હવામાં નથી લટકતી, એ હંમેશા પરિસ્થિતિમાં સ્વતંત્રતા હોય છે. ફ્રીડમ ઇન અ સિચ્યુએશન. આપણી આસપાસ જડ હકીકતો છે, ફેક્ટિસિટી.
એટલે કે આપણું શરીર, આપણો જન્મ, આપણો ભૂતકાળ.
હા, આપણી સામાજિક આર્થિક સ્થિતિ, આ બધું આપણે પસંદ નથી કર્યું, પણ આપણી પાસે હંમેશા તેને પાર કરવાની ક્ષમતા છે, ટ્રાન્સેન્ડન્સ. એટલે કે આ જડ હકીકતોને આપણે શું અર્થ આપીએ છીએ, તેના પ્રત્યે કેવો પ્રતિભાવ આપીએ છીએ અને તેના આધારે ભવિષ્યમાં શું બનવાનું પસંદ કરીએ છીએ, તે આપણા હાથમાં છે.
જેમ કે પેલું પર્વતનું ઉદાહરણ તમે કહેતા હતા.
હા, પર્વત એક જડ હકીકત છે, પણ જો મારો પ્રોજેક્ટ પર્વતારોહણનો હોય તો જ તે મારા માટે અવરોધ બને છે. જો મારે બીજે ક્યાંક જવું હોય તો તે માત્ર એક ભૌગોલિક લક્ષણ છે. આમ આપણી પસંદગી જ પરિસ્થિતિને અર્થ આપે છે. આ જડતા અને ઉત્કર્ષ વચ્ચેનો જે તણાવ છે એ જ આપણું જીવન છે.
વાહ, ખરેખર ઊંડી અને વિચાર પ્રેરક ચર્ચા થઈ. તો આ આખા મંથનમાંથી આપણે કયા મુખ્ય સંદેશાઓ તારવી શકીએ જે આપણા રોજિંદા જીવનને સ્પર્શે? મને લાગે છે પહેલો અને સૌથી શક્તિશાળી સંદેશ છે સ્વાતંત્ર્ય અને જવાબદારી, ફ્રીડમ એન્ડ રિસ્પોન્સિબિલિટી.
ચોક્કસ.
સાર્ત્ર આપણને કહે છે કે આપણે વિચારીએ છીએ તેના કરતાં ઘણા વધારે સ્વતંત્ર છીએ, પણ તેની સાથે એટલી જ મોટી જવાબદારી આવે છે. મારા નસીબમાં જ આમ લખ્યું હતું કે સમાજને કારણે મારે આમ કરવું પડ્યું, આવા બહાના સાર્ત્રની દુનિયામાં ચાલતા નથી, ખરું ને?
બિલકુલ નહીં. આપણે આપણી પસંદગીઓ અને તેના પરિણામો માટે સંપૂર્ણપણે જવાબદાર છીએ. આ વિચાર જ આપણને આપણા જીવનનું સુકાન પોતાના હાથમાં લેવા પ્રેરે છે, ભલે તે થોડો ડરામણો લાગે.
હા, ડરામણો તો છે.
બીજો મહત્વનો મુદ્દો છે ખરાબ વિશ્વાસ વિરુદ્ધ પ્રામાણિકતા, બેડ ફેથ વર્સિસ ઓથેન્ટિસિટી. આપણે કેટલી વાર સમાજના દબાણમાં લોકો શું કહેશે એના ડરથી કે પછી માત્ર આળસને કારણે આપણી સાચી ઈચ્છાઓ કે ક્ષમતાઓને દબાવી દઈએ છે.
ઘણીવાર જેમ કે કોઈ યુવાનને કળામાં રુચિ હોય પણ સલામત કારકિર્દી માટે એન્જિનિયરિંગ પસંદ કરે.
હા, અથવા કોઈ વ્યક્તિ નાપસંદ સંબંધમાં ફક્ત સમાજ શું કહેશે માટે ટકી રહે. આ બધું સાર્ત્રના મતે ખરાબ વિશ્વાસ છે. ઓથેન્ટિસિટી એટલે કે પ્રામાણિકતા એટલે આ દબાણોને ઓળખીને, ડરનો સામનો કરીને, પોતાની સ્વતંત્રતાનો સ્વીકાર કરવો અને જવાબદારીપૂર્વક પોતાની પસંદગી કરવી. આ એક સતત ચાલતો સંઘર્ષ છે.
ત્રીજો મુદ્દો જે મને ખૂબ સ્પર્શી ગયો તે છે અન્ય લોકો અને સંબંધો, ધી અધર એન્ડ ઇન્ટરપર્સનલ રિલેશન્સ. પેલી નજરની વાત, આપણે સતત બીજા આપણને કેવી રીતે જુએ છે તેની ચિંતામાં રહીએ છીએ. સોશિયલ મીડિયા પરની લાઇક્સ અને કમેન્ટ્સથી લઈને ઓફિસના પ્રેઝન્ટેશન સુધી બધે જ. સાર્ત્ર ભલે સંબંધોને મૂળભૂત રીતે સંઘર્ષમય ગણાવે, પણ એમની આ વાત આપણને એ સમજવામાં મદદ કરે છે કે બીજાની સ્વતંત્રતા કેટલી મહત્વની છે. જ્યારે આપણે બીજાને ફક્ત આપણી અપેક્ષાઓ પૂરી કરનાર વસ્તુ તરીકે જોઈએ છે ને, ત્યારે સંઘર્ષ અનિવાર્ય બને છે. કદાચ એમની સ્વતંત્રતાનો આદર કરવાથી સંબંધો વધુ સાચા બની શકે.
ચોક્કસ બની શકે. અને ચોથો મૂળભૂત સંદેશ અસ્તિત્વ સાર પહેલા આવે છે, એક્ઝિસ્ટન્સ પ્રિસીડ્સ એસેન્સ. આપણે કોણ છીએ તે કોઈ પૂર્વ નિર્ધારિત લેબલ જેમ કે જ્ઞાતિ, ધર્મ, લિંગ, વ્યવસાય એનાથી નક્કી નથી થતું. આપણે સતત આપણી જાતને બનાવતા રહીએ છીએ આપણી પસંદગીઓ દ્વારા. આ વિચાર આપણને આપણી જાતને અને બીજાને વધુ ખુલ્લા મનથી જોવાની પ્રેરણા આપે છે. કોઈ વ્યક્તિ ભૂતકાળમાં નિષ્ફળ ગઈ હોય તો તેનો અર્થ એ નથી કે તે ભવિષ્યમાં સફળ ન થઈ શકે, કારણ કે તેનો સાર હજી ઘડાઈ રહ્યો છે.
અને પાંચમો મુદ્દો જે ખરેખર આશા આપે છે તે સ્થિતિ અને ઉત્કર્ષનો સમન્વય, સિચ્યુએટેડનેસ એન્ડ ટ્રાન્સેન્ડન્સ. હા, આપણી પરિસ્થિતિઓ, આપણી મર્યાદાઓ વાસ્તવિક છે, ફેક્ટસિટી, પણ આપણે તે મર્યાદાઓથી બંધાયેલા નથી.
બરાબર.
આપણે હંમેશા પસંદ કરી શકીએ છીએ કે આપણે તે પરિસ્થિતિને કેવી રીતે જોઈએ છીએ અને તેના પ્રતિભાવમાં શું કરીએ છીએ. ટ્રાન્સેન્ડન્સ, ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ આપણી પ્રતિક્રિયા પસંદ કરવાની સ્વતંત્રતા આપણી પાસેથી કોઈ છીનવી શકતું નથી એમ સાર્ત્ર કહે છે. આ વિચાર જ આપણને હિંમત આપે છે.
ખરેખર
સાર્ત્રના લખાણો જટિલ છે એ વાત સાચી, પણ કેટલાક વાક્યો એટલા સચોટ છે કે તે સૂત્ર જેવા બની ગયા છે અને આપણને ખરેખર વિચારતા કરી મૂકે છે.
હા, જેમ કે પહેલું જ અસ્તિત્વ સાર પહેલા આવે છે. આપણે ચર્ચા કરી તેમ આનો સીધો અર્થ છે પહેલા આપણે છીએ, પછી આપણે નક્કી કરીએ છીએ કે આપણે કોણ છીએ. આપણી ઓળખ આપણી ક્રિયાઓનું પરિણામ છે, કોઈ પહેલેથી લખેલું લેબલ નથી.
બીજું પેલું ધ્રુજાવી દેતું વાક્ય, માણસ મુક્ત થવા માટે નિંદા પામેલો છે. આનો અર્થ એ કે સ્વતંત્રતા કોઈ વરદાન નથી જેને આપણે સ્વીકારીએ કે નકારી શકીએ. ના, એ તો આપણા પર લાદવામાં આવેલી અનિવાર્ય સ્થિતિ છે
અને તેની સાથે આવતી જવાબદારીનો બોજ આપણે ઉઠાવવો જ પડે છે. કોઈ છટકબારી નથી.
બિલકુલ.
ત્રીજું જે ઘડીવાર ગેરસમજ પામે છે, નર્ક એટલે અન્ય લોકો, હેલ ઇઝ અધર પીપલ. આ સાર્ત્રના નાટક નો એક્ઝિટનું વાક્ય છે, પણ તે આ પુસ્તકના વિચારો સાથે જોડાયેલું છે.
હા, એનો અર્થ એ નથી કે બીજા લોકો ખરાબ છે.
ના, બિલકુલ નહીં. પણ એ કે જ્યારે આપણે બીજાની નજરમાં, તેમના નિર્ણયોમાં, તેમની અપેક્ષાઓમાં કેદ થઈ જઈએ છીએ, આપણી સ્વતંત્રતા ગુમાવી બેસીએ છીએ, ત્યારે તે સ્થિતિ નરક જેવી બની જાય છે. આજના સોશિયલ મીડિયાના યુગમાં આ વાત કેટલી સાચી લાગે છે, નહીં?
એકદમ સાચી વાત. અને ચોથું, ખરાબ વિશ્વાસ એ પોતાની જાત સાથેનું જૂઠાણું છે. આ તો એકદમ સ્પષ્ટ છે. જ્યારે આપણે જવાબદારી ટાળવા માટે બહાના બનાવીએ છીએ, હું તો આવો જ છું કહીને બદલાવાની ના પાડીએ છીએ, કે પછી મારી પાસે કોઈ વિકલ્પ નહોતો એમ કહીએ છીએ, ત્યારે આપણે ખરેખર આપણી જાતને જ છેતરી રહ્યા હોઈએ છીએ.
તો આ બધા ગહેન વિચારોનો આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગ કરી શકાય? મને લાગે છે, સૌથી પહેલાં તો વ્યક્તિગત વિકાસ માટે, પર્સનલ ડેવલપમેન્ટ. સાર્ત્ર આપણને આપણી જાતે બનાવેલી મર્યાદાઓ, જેમ કે મારાથી આ નહીં થાય, હું ક્યારેય નહીં બદલાઈ શકું, એને તોડવા માટે પ્રોત્સાહિત કરે છે. આપણે સંજોગોનું ભોગ બનવાને બદલે આપણી પરિસ્થિતિની માલિકી લઈ શકીએ છીએ, અને આપણી અંદર છુપાયેલા ખરાબ વિશ્વાસને ઓળખતા શીખીએ, ક્યાં આપણે જવાબદારીથી ભાગી રહ્યા છીએ એ સવાલ પૂછી શકીએ.
વ્યાવસાયિક જીવનમાં પણ આ ઉપયોગી થઈ શકે છે. આપણી કારકિર્દી એ કોઈ પથ્થરની લકીર નથી. આપણે નવી કુશળતા શીખી શકીએ છીએ, આપણી ભૂમિકા બદલી શકીએ છીએ, આપણી વ્યાવસાયિક ઓળખને નવો આકાર આપી શકીએ છીએ. અને પેલું નજરવાળું, ઓફિસમાં બોસ કે સહકર્મીઓ આપણને કેવી રીતે જુએ છે અને તે આપણને કેવી રીતે અસર કરે છે એ સમજીએ તો કદાચ આપણે વધુ આત્મવિશ્વાસથી અને ઓછી ચિંતા સાથે કામ કરી શકીએ.
ચોક્કસ. સંબંધોમાં પણ સાર્ત્રની દ્રષ્ટિ ભલે થોડી કઠોર લાગે, પણ ઉપયોગી છે. સામેની વ્યક્તિ પણ એક સ્વતંત્ર ચેતના છે. તેને આપણી અપેક્ષાઓ પૂરી કરનાર વસ્તુ ન ગણવી, એમના પર માલિકી ભાવ રાખ્યા વગર એમની સ્વતંત્રતાનો આદર કરવો.
કદાચ આ સમજણ સંબંધોમાં થતા સંઘર્ષોને વધુ વાસ્તવિક રીતે જોવામાં અને ઉકેલવામાં મદદ કરી શકે.
હા, કરી શકે. અને છેલ્લે, સામાજિક સ્તરે સોશિયલ એન્ગેજમેન્ટ. જો આપણે બધા સ્વતંત્ર અને જવાબદાર છીએ, તો સમાજમાં જે અન્યાય કે સમસ્યાઓ છે તેના માટે આપણે ફક્ત સરકાર કે સિસ્ટમને દોષ દઈને બેસી ન રહી શકીએ.
બરાબર. એક જાગૃત નાગરિક તરીકે આપણી પણ કંઈક જવાબદારી બને છે. પીડિત માનસિકતામાંથી બહાર આવીને સક્રિય ભૂમિકા ભજવવી આ સાર્ત્રના દર્શનનો એક મહત્વનો પડઘો છે. આખી ચર્ચા પછી મને વ્યક્તિગત રીતે એવું લાગે છે કે આ સંપૂર્ણ જવાબદારીનો વિચાર એ એક જ સમયે ખૂબ શક્તિ આપનારો છે અને ખૂબ ડરામણો પણ. શક્તિ એ વાતની કે મારું જીવન મારા હાથમાં છે, અને ડર એ વાતનો કે દરેક ભૂલ માટે પણ હું જ જવાબદાર.
હા હા, એ તો છે.
અને પેલી નજરની વાત, રોજબરોજ બીજાની હાજરીમાં આપણે જે અજીબ સંકોચ કે સભાનતા અનુભવીએ છીએ, તેનું આનાથી સારું વિશ્લેષણ મેં નથી વાંચ્યું. ખરેખર
મારા માટે આ પુસ્તકમાંથી સૌથી વધુ ગમી ગયેલી વાત એ છે કે આપણી ઓળખ ક્યારે સ્થિર નથી હોતી, તે હંમેશા બનતી રહે છે. એક્ઝિસ્ટન્સ પ્રિસીડ્સ એસેન્સ, આ વિચારમાં જબરદસ્ત આશા રહેલી છે.
સાચી વાત.
આપણે ગમે ત્યારે આપણી જાતને બદલી શકીએ છીએ, નવી શરૂઆત કરી શકીએ છીએ. અને બીજો પડકાર છે પ્રામાણિકતાનો, ઓથેન્ટિસિટી. સમાજના અને પોતાના જ બનાવેલા ખોટા બહાનાઓથી ઉપર ઉઠીને સાચા અર્થમાં સ્વતંત્ર અને જવાબદાર જીવન જીવવું એ ખરેખર જીવનભરની સાધના છે. અસ્તિત્વને શૂન્યતાના ઊંડાણપૂર્વક વિશ્લેષણ પછી શ્રોતાઓ માટે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે જો આપણે આપણી પસંદગીઓ દ્વારા જ આપણું અસ્તિત્વ ઘડીએ છીએ, તો આજની કઈ એક પસંદગી વ્યક્તિ જે બની રહી છે તેમાં સૌથી મહત્વનો ફાળો આપે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્રા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.